SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ભારત દુનિયાનું એક એટલું મોટું લોકતંત્ર છે કે ત્યાં જો ચૂંટણી હોય તો એ આખા વિશ્વને એક યા બીજી રીતે સ્પર્શે જ. પછી ગુજરાતીઓ માટે તો એનું મહત્ત્વ ઓછું આંકવાનો વિચાર જ ન કરાય ને. ચાલો આજે એ સંદર્ભે વાત કરીએ ડૉક્ટર ગૌરાંગ જાની સાથે, જે હાલે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં એસોસિએટ પ્રોફેસર છે અને બીજી અનેક સંસ્થાઓમાં છેલ્લા 30 વર્ષથી અધ્યાપન અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. જ્ઞાતિ, ધર્મ અને જુદી જુદી જાતિઓ સાથે જોડાયેલી બાબતો એમના રસના કાર્યક્ષેત્રો હોતા તેઓનું એક સમાજશાસ્ત્રી તરીકેનું પ્રદાન ખૂબ નોંધપાત્ર છે. તો ચાલો આજે એમને આવકારીએ. ગૌરાંગભાઈ, SBS ગુજરાતીમાં હું ઝેલમ હાર્દિક ફરી એકવાર તમને આવકારું છું. ગૌરાંગભાઈ, હમણાં એક સરસ શેર વાંચ્યો, યે દબદબા યે હુકુમત યે નશા યે દૌલતે, યે દબદબા યે હુકુમત યે નશા યે દૌલતે, સબ કિરાયેદાર હૈ ઘર બદલતે રહેતે હૈ. ભારતમાં પણ અત્યારે દબદબો તો છે જ, પણ હુકુમત બદલશે કે એ જ રહેશે એની ચર્ચાઓએ અને ધારણાઓએ જોર પકડ્યું છે. અને ગૌરાંગભાઈ, શું છે આ ચૂંટણીના ફેક્ટર્સ અને શું કહે છે એના આંકડાઓ?
તમે જોશો કે ભારતની લોકશાહી આમ તો 7 દાયકા સુધી અત્યારે પરિપક્વ થઈ ચૂકી છે, પણ લોકશાહી આપણે 1947માં આઝાદ થયા પછી આપણે પ્રાપ્ત કરી, પણ એક રાજકીય આઝાદી આપણને મળી, પણ એની સાથેનું જે સામાજિક પૃષ્ઠભૂમિ છે એ તો બહુ સદીઓ જૂની પૃષ્ઠભૂમિ છે. અને એ પૃષ્ઠભૂમિની અંદર જ્ઞાતિનો બહુ જ આગવો પ્રભાવ ભારતની અંદર છે. પછી છેક તમે આખા દેશના કોઈ પણ ખૂણામાં જાઓ, વ્યક્તિની ઓળખ જ્ઞાતિની છે અને એ ઓળખ એના જીવનની અંદર બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. તો હવે સવાલ એ છે કે એના આર્થિક જીવનમાં, એના સામાજિક સ્થાનમાં, એના સાંસ્કૃતિક બાબતોમાં, લગ્ન જેવી બાબતોમાં જ્ઞાતિ જો આટલું બધું મહત્વ ધરાવતી હોય તો બહુ સ્વાભાવિક છે કે રાજકીય ક્ષેત્ર પણ એનું આગવું મહત્વ હોય. એટલે જ્ઞાતિનું ફેક્ટર છે એ હિન્દુસ્તાનના ઇતિહાસમાં, જ્યાંથી પણ આપણે લોકશાહી આ ચૂંટણીઓ શરૂ કરી લોકસભાની, વિધાનસભાની કે છે ગ્રામ પંચાયત સુધીની, ત્યાં સુધી આ ફેક્ટર આપણે ત્યાં બહુ જ મહત્વનું રહ્યું. અને તમે જોશો કે શરૂઆતના વર્ષોમાં ભારતમાં જયારે પણ ચૂંટણીઓ થઈ ત્યારે જે હિન્દુઓની જ્ઞાતિ વ્યવસ્થા છે એ જ્ઞાતિ વ્યવસ્થામાં, જેને તમે કહેવાતી ઉપલી જ્ઞાતિઓ કહો છો, એનું ખાસું પ્રભુત્વ રહ્યું. તમે ખાલી ગુજરાતનું ઉદાહરણ લો, ગુજરાતના પહેલા 4 મુખ્યમંત્રીમાંથી એકને બાદ કરો વાણિયાને, એ સિવાય બીજા 3 નાગર હતા. હું એટલા માટે આ ભારપૂર્વક કહેવા માંગુ છું કે જ્ઞાતિનું ફેક્ટર કંઈ નવું નથી, એ ભારતના ઇતિહાસની અંદર છે, પણ ધીમે ધીમે લોકશાહી પ્રક્રિયા જેમ આગળ વધી, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર આગળ વધ્યો, એમ જે નવી બીજી જે જ્ઞાતિઓ હતી, જે જમાનામાં કહેવાતી પછાત જ્ઞાતિ કહેવાતી હતી, એ બધી જ્ઞાતિઓનું પણ એક રાજકીયકરણ છે. અને એ રાજકીયકરણને આપણે બહુ સાદી ભાષામાં વોટ બેંક તરીકે જોઈએ છીએ કે આ એક વોટ બેંક છે, જ્ઞાતિને વોટ બેંક તરીકે જોઈએ છે. પણ વાસ્તવમાં આપણે જોઈએ તો કોઈ પણ ભારતીયને આપણે કહીએ કે તમે એક દિવસ, તમારે એક દિવસ માટેનો એક નિબંધ તમે લખો કે ડે ઇન લાઈફ ઓફ એ ઇન્ડિયન, તો એ ડે ઇન લાઈફ ઓફ એ ઇન્ડિયનની આખી વાતમાં જ્ઞાતિ તો ક્યાંક ને ક્યાંક આવવાની છે. હવે આનો ઉપયોગ રાજકીય પક્ષોએ બહુ અદભુત રૂપે કર્યો આપણે ત્યાં, કારણ કે એમને ઉમેદવારો ઉભા રાખવાથી માંડીને વોટ લેવાથી માંડીને એમને જ્ઞાતિ બહુ જ મહત્વની લાગી ને સીધી લાગી ને સરળ લાગી કે જેના કારણે તમે ઝડપથી લોકો સુધી પહોંચી શકો છો. તમારા વિકાસ કાર્ય પહોંચશે કે નહીં પહોંચશે એની બહુ પરવા નથી, પણ તમારી જ્ઞાતિની ઓળખ અને એની સાથેની વફાદારી એ બહુ ઝડપથી લોકો સાથે એક તંતુ બાંધી આપે છે અને જીવંત તંતુ આપણે ત્યાં રહે છે. એટલે ઉમેદવારોની પસંદગીમાં તમે જોશો કે પટેલની સામે તમે પટેલને ઉભા રાખો, અથવા તો તમે એક જ્ઞાતિની સામે એક સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારની અંદર આ પટેલોનું પ્રભુત્વ છે કે આ વિસ્તારની અંદર ઓબીસીનું પ્રભુત્વ છે, તો પછી કોઈ પણ રાજકીય પક્ષ હોય એ રાજકીય પક્ષ તમે જોશો તો એ જ ઉમેદવારોને ત્યાં ઉભા રાખે છે. અને એને કારણે એ એમને એવું લાગે છે કે આપણે આ લોકશાહીની પ્રક્રિયાને બહુ મજબૂત રીતે આગળ લઈ જઈએ છીએ, પણ આપણે સાથે સાથે જ્ઞાતિને પણ બહુ મજબૂત કરી રહ્યા છે. એક બીજી વસ્તુ પણ જોડવા માંગુ છું આપણે ત્યાં કે જ્ઞાતિનું ફેક્ટર મહત્વનું રહ્યું, પણ ભારતના ઇતિહાસમાં બહેનોનું ફેક્ટર મહત્વનું ના રહ્યું. એટલે તમે આજે જુઓ કે પંચાયત લેવલ પર 50% આપણે ત્યાં બહેનોને રાજકીય અનામત છે અને 33% રાજકીય અનામત આપણને મળી નથી. એટલે બહુ વિરોધાભાસ છે કે જ્ઞાતિનું ફેક્ટર બહુ જ મહત્વનું બન્યું પણ બહેનોને રાજકીય ભાગીદારીમાંથી પછી કોઈ પણ જ્ઞાતિની હોય એની રાજકીય ભાગીદારી હજુ પણ હાંસિયાની અંદર ધકેલાઈ ગઈ. એટલે હું માનું છું કે એ રીતે જ્ઞાતિ છે એ હિન્દુસ્તાનની અંદર બહુ જ મહત્વની છે. અને એટલા જ માટે એની આઝાદી પહેલા જો આંબેડકરે રાજકીય પ્રતિનિધિત્વ જ્ઞાતિ પ્રમાણે ખાસ કરીને દલિતો માટે SC માટેનું રાજકીય પ્રતિનિધિત્વની માગણી કરેલી એ આજે પણ એ તમે જુઓ છો કે ભારતના ઇતિહાસની અંદર તમામ રાજકીય પક્ષો તમે જોશો તો પોતાની જ્યાં જ્યાં પણ ચૂંટણી જ્યાં જ્યાં પણ વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી છે તે આજે પણ SC ST માટેની અલગ રાજકીય બેઠકો છે. એ શું બતાવે છે? એ બતાવે છે કે ભારતના ઇતિહાસની અંદર રાજકીય પક્ષોએ આ પ્રકારના સમુદાયોને રાજકીય પ્રતિનિધિત્વ ભૂતકાળમાં ન આપ્યું. એટલે તમારે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે બંધારણ પ્રમાણે તમારે એમને રાજકીય પ્રતિનિધિત્વ આપવું પડે છે. તો તમે જ્ઞાતિ આધારિત રાજકીય પ્રતિનિધિત્વ તો છે જ અને બંધારણ પ્રમાણે છે, પણ એને સમાંતર કોઈ એવું નથી કહ્યું કે તમે અલગ અલગ બેઠકો ઉપર ખાસ સેક્ટરથી તમે ચૂંટણી લડો. તેમ છતાં પણ એ ચૂંટણી રાજકીય આ પ્રકારની ચૂંટણી અને જે પ્રક્રિયાઓ છે એમાં જ્ઞાતિનું ફેક્ટર બહુ મહત્વનું બને છે.
ગૌરંગભાઈ, તો પરિણામોમાં હવે જો એક જ જ્ઞાતિ, જેમ તમે કહ્યું કે પટેલ સામે પટેલ જ ઊભા છે, તો પછી અહીંયા એ વ્યક્તિ અથવા તો એ માણસ નું ફેક્ટર કામ કરશે કે પછી પક્ષ નું ફેક્ટર કામ કરશે, શું લાગે છે?
આમાં એક વસ્તુ તમે જોશો કે પટેલ ની સામે પટેલ, આમ તો કોઈ પણ ચૂંટણી ની અંદર એક માણસ જીતવાનો છે અને બીજા હારવાનું છે, બહુ સારી સીધી વાત છે. હવે સવાલ એ છે કે તમે તમે જ્ઞાતિ જો તમે તમારા પોતાના છેલ્લા 5 વર્ષના કે 10 વર્ષના કે જે કઈ વર્ષોના તમારા કાર્યકાળને આધારે તમે મતમાં આગળ જવાના હો, તો તમે જ્ઞાતિને આધારે કોઈને ન મૂકત, કોઈ પણ રાજકીય પક્ષની વાત કરો. પણ સવાલ એ આવે છે કે તમે એક બાજુ એમ કરશો કે તમે 5 વર્ષમાં કે 10 વર્ષમાં કે 15 વર્ષમાં આટલું કામ કર્યું, તો એ કામને લઈને તમે નથી જતા, તમે જ્ઞાતિને લઈને જાઓ છો. તો પછી સવાલ એ છે કે કોઈ પણ પક્ષ જીતે, કોઈ પણ વ્યક્તિ જીતે, છેલ્લે જ્ઞાતિ જીતે છે. આની અંદર આજે જ્ઞાતિ જીતવાની વાત છે ને, હું મારી દ્રષ્ટિએ એ આગલા 5 વર્ષ સુધી એ દોહરાવ્યા કરીએ છીએ આપણે. એટલે લોકશાહીની અંદર લોકશાહી પ્રક્રિયા જીતવી જોઈએ, અથવા તો લોકોના કામ જીતવા જોઈએ, અથવા લોકોનું કલ્યાણ જીતવું જોઈએ. એની જગ્યાએ કોઈ જ્ઞાતિ જીતી જાય તો બહુ જ મહત્વની વસ્તુ એ થઈ કે આખી તમારી રાજકીય પ્રક્રિયાની અંદર જ્ઞાતિ છે એ ડ્રાઈવર સીટ પર છે. અને જો જ્ઞાતિ ડ્રાઈવર સીટ પર હોય તો પછી એ સંસદ હોય કે વિધાનસભા હોય, એની કાર્યવાહીની અંદર એનો પડઘો જરૂર પડવાનો. એટલે જ્ઞાતિ જીતે છે એવું આપણે આજે કહેવું પડે, એ મને લાગે છે કે જરા વધારે વિચિત્ર અને દુઃખની પણ વાત છે.
બહુ સરસ કહ્યું ગૌરાંગભાઈ તમે કે લોકશાહીમાં છેલ્લે લોકોની લોકશાહીની જીત હોવી જોઈએ, પણ મોટે ભાગે જ્ઞાતિઓ જીતતી આવી છે. આપણે જોઈએ અને આપણે એવી આશા રાખીએ કે ધીમે ધીમે એ ઘટે અને લોકશાહી જીતે. ખાસ સમય ફાળવીને અમારા SBS ગુજરાતીના શ્રોતાઓ સાથે જોડાવા માટે હું ઝેલમ હાર્દિક તમારો ફરીથી આભાર માનું છું.
આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર. Hear more stories in your language by visiting sbs.com.au.